શ્રી પંચાસ્તિ કાય સંગ્રહ ગાથા 161 અને 162 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12.
મોક્ષ માર્ગ એટલે વ્યવહાર રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તેને નિશ્ચય મોક્ષ માર્ગનું સાધકપણું છે અથવા એ નિશ્ચય મોક્ષ માર્ગને સાધે છે. ગાથાનો વિષય છે એટલે કે મોક્ષ માર્ગી જીવ પોતાના શુદ્ધાત્મ દ્રવ્યના પ્રયત્નમાં ઉપાયના માર્ગમાં હોય છે ત્યારે વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને પણ પ્રાપ્ત હોય છે, એનું જ્ઞાન કરેલું છે. નિશ્ચય મોક્ષ માર્ગ નિજ શુદ્ધાત્માની રુચિ જ્ઞપ્તિ અને નિશ્ચય અનુભૂતિ રૂપ છે. જે ખરેખરો મોક્ષ માર્ગ છે તે તો નિજ સ્વરૂપની રુચિવાળો છે, નિજ સ્વરૂપના અભેદ સ્વસંવેદન જ્ઞાન વાળો છે અને નિજ સ્વરૂપનો સ્થિર અનુભવ છે જેમાં એવા પરિણામ વાળો છે. નિશ્ચય મોક્ષ માર્ગ તો એવો છે, તેનો સાધક અર્થાત નિશ્ચય મોક્ષ માર્ગનું વ્યવહાર સાધન. વ્યવહાર સાધન એટલે નજીકના પરિણામ હોય તો આવા હોય એને વ્યવહાર સાધન કહે છે. એવો જે તેનો સાધક એવો જે ભેદરત્ન ક્રિયાત્મક વ્યવહાર મોક્ષ માર્ગ એટલે ભેદવાળા દર્શન જ્ઞાન ચારિત્ર, વિકલ્પવાળા જે દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ અથવા આત્માના દર્શન જ્ઞાન અને ચારિત્ર સમયના ચારિત્ર સંબંધીના રાગવાળા પરિણામ એને ભેદરત્ન ક્રિયાત્મક કહે છે. રાગવાળા પરિણામ એ વ્યવહાર મોક્ષ માર્ગ તેને જીવ કથંચિત એટલે કોઈ પ્રકારે નિજ ઉદ્યમથી પોતાના સંવેદનમાં આવતી અવિદ્યાની વાસનાના વિલય દ્વારા પામ્યો થકો, આ વાત લીધી છે. આ શરત નાખી છે આની અંદર. માત્ર આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રનો રાગ નહીં પણ પોતાના નિજ સ્વરૂપના પ્રયત્ન દ્વારા પોતાના સંવેદનમાં આવતી જે અવિદ્યા એટલે પોતે જે અનાદિથી અવિદ્યાને વેદી રહ્યો છે, અનુભવી રહ્યો છે, એ અવિદ્યાની વાસના છે એટલે અવિદ્યાના સંસ્કાર છે, અવિદ્યાના પરિણામ છે, તેના નાશ દ્વારા પામ્યો થકો એટલે અનાદિનું અજ્ઞાન નાશ પામ્યું હોય છે તે પૂર્વક અજ્ઞાન એવું એવું જળવાઈ રહ્યું હોય અને વ્યવહાર રત્નત્રયના પરિણામ હોય એવા જીવની વાત લીધી એને વ્યવહારે સાધકપણું ઘટે છે એમ પણ નથી. જ્યારે ગુણસ્થાન રૂપ સોપાનના ક્રમ પ્રમાણે એટલે કે જ્યારે એ ગુણસ્થાનની શરૂઆત કરે છે અને ક્રમથી એ વિકાસ કરે છે, આગળ વધે છે, ત્યારે ગુણસ્થાનના ક્રમ પ્રમાણે નિર્શુદ્ધાત્મ દ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન પોતાના શુદ્ધ આત્મદ્રવ્યની ભાવનાથી ઉત્પન્ન જે નિત્યાનંદ લક્ષણ વાળું સુખામૃત, એ સુખામૃતના રસાસ્વાદની તૃપ્તિ રૂપ પરમકળાના અનુભવને લીધે નિજ શુદ્ધાત્મા સહિત નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે અભેદપણે પરિણમે છે. એ જ્યારે એ રીતે પરિણમે છે ત્યારે તેને નિશ્ચયનીથી બિન સાધ સાધનના અભાવને લીધે આ આત્મા જ એને મોક્ષ માર્ગ છે. અભાવને લીધે મોક્ષ માર્ગ છે, ભેદરત્નત્રયના અભાવને લીધે મોક્ષ માર્ગ છે એમ કહ્યું. ત્યાં ગાથા તો એમ કહી કે એનું એ સાધન છે. પણ અભાવને લીધે મોક્ષ માર્ગ, એ સાધનના અભાવને લીધે મોક્ષ માર્ગ છે. આમ છે ફરીને સમજાય છે. જ્યારે ગુણસ્થાન રૂપ સોપાનના ક્રમ પ્રમાણે, એટલે કે જ્યારે 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 ગુણસ્થાનની શરૂઆત કરે છે અને ક્રમે ચોથે પાંચમે છઠ્ઠે સાતમે ગુણસ્થાને એ આગળ વિકાસ કરે છે, ત્યારે નિઃશુદ્ધાત્મ દ્રવ્યની ભાવનાથી એને શું ઉત્પન્ન થાય છે કે પોતાના સ્વરૂપની ભાવનાને લઈને અથવા એકાગ્રતાને લઈને, ભાવના એટલે એકાગ્રતા લેવી, સ્વરૂપની એકાગ્રતાને લઈને ઉત્પન્ન થતું જે સુખ એમ કે છે, નિત્ય આનંદ લક્ષણ વાળું સુખ કેવું છે કે જેનું લક્ષણ નિત્યાનંદ છે, સુખનું લક્ષણ નિત્યાનંદ લીધું એટલે શાશ્વત સુખ જેનું લક્ષણ છે, એવા સુખામૃતના રસાસ્વાદની તૃપ્તિ, એવા સુખરૂપી અમૃતનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, એનો આસ્વાદ આવે છે અનુભવમાં, અને એથી એની તૃપ્તિ થાય છે. અનાદિથી પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે સુખાભાસ થઈ રહ્યો છે, એ સુખાભાસમાં કોઈ જીવની કોઈ કાળે પણ તૃપ્તિ થતી નથી, ઉલટાની અતૃપ્તિ એની વધતી જાય છે એમ બને છે. અહીંયા તો આત્મિક સુખ ઉત્પન્ન થયું છે, તેથી તેની તૃપ્તિનો પરમ કળાનો અનુભવ, મારું પૂર્ણ સુખ કેવું છે એ પણ એના જ્ઞાનમાં આવે છે, અને એ પૂર્વક એને આંશિક સુખનું વેદન થાય છે, એટલે એને પૂર્ણ પરમ કળાનો અનુભવ થઈ ગયો, તૃપ્તિની પરમ કળાનો અનુભવ થઈ ગયો, ઉત્કૃષ્ટ કળા. આ તૃપ્તિની આ વિધિ છે, અંતર્મુખની શાંતિમાં જેમ જેમ પરિણામ ફરતા જાય છે, બીજી રીતે કહીએ તો આત્મા જેમ જેમ ફરતો જાય છે તેને એની કળા, આત્માની શાંતિની કળા એને અનુભવમાં આવી, અને તેને લીધે નિજ શુદ્ધાત્મા શ્રી શબ્દો ઘણા વાપર્યા છે અનુભવ સંબંધી, પણ છતાંય અનુભવ છે એ અનુભવ છે, અને એ પૂરેપૂરો ભાષામાં વ્યક્ત થતો નથી, ભાષા ગોચર ચીજ નથી. આટલી બધી આટલા બધા શબ્દોથી કહે તો પણ જે કહેવા ધારે એટલે અનુભવમાં આવે એકનું કહેવા ધારો તો પણ કહી શકે. એવા અનુભવને લીધે નિજ શુદ્ધાત્મા આશ્રિત, પોતાના સ્વરૂપ આશ્રિત, નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે અભેદપણે પરિણમે છે. જ્યારે ગુણસ્થાનમાં વિકાસ પામે છે, પોતાના સ્વરૂપની એકાગ્રતા કરે છે, ત્યારે એને આત્મિક સુખનો આસ્વાદ આવે છે, તૃપ્તિ થાય છે, અને એ તૃપ્તિ થાય છે એના કારણે એને અભેદ પરિણમન છે, કે જે નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ છે, એમાં શુદ્ધાત્માનું સરદાન છે, શુદ્ધાત્માનું સ્વસંવેદન અભેદ જ્ઞાન છે, અને શુદ્ધાત્માની નિશ્ચળ અનુભૂતિ છે. એવા અભેદ પરિણામે પરિણમે છે ત્યારે ખરેખર એને એ આત્મા જ ખરેખર મોક્ષ માર્ગ છે, ત્યારે તે આત્મા જ ખરેખર મોક્ષ માર્ગ છે, કે જે મોક્ષ માર્ગમાં ભિન્ન સાધ્ય સાધનનો અભાવ છે, એટલે કે તે કાળે આત્મા સંબંધીના દર્શન જ્ઞાન અને ચારિત્રનો રાગ નામ વિકલ્પ એને હોતા નથી. એમ કહીને એ કહ્યું કે જ્યારે સાધક જીવ પોતાના નિર્વિકલ્પ ઉપયોગમાં સમાધિ ભાવમાં પ્રવર્તે છે, ત્યારે એને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ સંબંધીના પણ રાગ અને વિકલ્પ એને શ્રદ્ધાના જ્ઞાનના કે ચારિત્રના હોતા નથી. હું મારા આત્મામાં ઠરું એવો વિકલ્પ પણ ત્યાં છે, એને કેમ કે ત્યાં તો ઠરી ગયો, દ્રષ્ટાંત આવે છે શાસ્ત્રમાં. કે જેમ કોઈ મોટી કિંમતનું જાહેરાત ખરીદે, હીરાનો હાર ખરીદે, જો એની અંદર કિંમતી હીરા હોય, કિંમતી મોતી હોય, કિંમતી માણેક હોય, કિંમતી નીલમ હોય, એવી ખરીદે ત્યારે પણ એને ઘણા વિકલ્પ કર્યા હોય કે આ અહીંયા બરાબર ઘાટ છે કે નહીં, બરાબર એના હીરાઓને એના જેટલા કોઈ નંગ છે એ ચોખ્ખા છે કે નહીં, કિંમતી છે કે નહીં, એનો પ્રકાશ કેવો સુંદર છે, એનો જગમગાટ બરાબર છે કે નહીં, એને એક પરથેથી એના વિચાર કર્યા હોય, કેમ કે લાખો રૂપિયા એને દેવાના હોય. પણ એ ખરીદી લીધા પછી જયારે પહેરે છે ત્યારે એ સંબંધીના કોઈ વિકલ્પ એને હોતા નથી. એ વિકલ્પ દ્વારા જેટલું મૂલ્યાંકન કર્યું હતું એનો આનંદ જરૂર હોય છે, પણ એ આનંદના ભોગવતા કાળે જે વિકલ્પ કરવા જાય તો એના આનંદમાં ભંગ પડે. એમ સ્વરૂપના વિકલ્પ ભલે પહેલા ગમે તેટલા કર્યા હોય સમજવાર છે, પણ સ્વરૂપના આનંદના ભોગવતાના કાળમાં એ વિકલ્પો આનંદનો ભંગ કરનારા હોવાથી વ્યવહારો ભલે અનુકૂળ કયા છે તો પણ એનો અભાવ હોય છે ત્યારે એને મોક્ષ માર્ગ છે, એ આત્મા મોક્ષ માર્ગ સ્વરૂપે છે. એ દ્રષ્ટાંત ત્યાં લાગુ પડે છે, અભાવ છે ખરેખર ત્યાં ઉત્પન્ન થતો જ નથી રાગ. ત્યાં આત્માની સ્થિરતા સંબંધિત રાગ કે આત્માના જ્ઞાન સંબંધી રાગ કે આત્માની શ્રદ્ધા સંબંધિત રાગ, કોઈ રાગ એને ઉત્પન્ન થતો નથી, વિકલ્પ જ ઉત્પન્ન થતો નથી. એવો નિર્વિકલ્પ આનંદનો અનુભવ છે અથવા અતિન્દ્રિય પરિણમન છે કે જેમાં મન સાથે થતું જે મનેન્દ્રિયનું પરિણમન વિકલ્પ વાળું મનજનિત વિકલ્પો એ પણ ત્યાં ઉત્પન્ન થતા. ત્યારે આત્મા જ મોક્ષ માર્ગ છે, માટે એમ કર્યું પાછું અભાવ કરીને પાછું આમ સાબિત કર્યું કે સુવર્ણ સુવર્ણ પાષાણ ને માફક, જેમ પથ્થર સોનાનો કહેવાય છે તેમ નિશ્ચય મોક્ષ માર્ગ અને વ્યવહાર મોક્ષ માર્ગ ને સાધક સાધુ સાધક પણ વ્યવહાર ને અત્યંત ઘટે. એ વ્યવહારમાં એના વિષયમાં કોઈ ગડબડ કરે તો બિલકુલ ચાલે નહીં, તેથી અત્યંત ઘટે છે એમ કહેવામાં આવે. આવો વિષય છે. તમારા કપિલ કોટડિયા જે આવ્યા ત્યારે વાત થઈ હતી, તમે વ્યવહાર ઉપર બહુ વજન આપતા નથી એમ હું કહેવું છું. સોનગઢ વાળા તમે લોકો નિશ્ચય ઉપર બહુ વજન આપો છો અને વ્યવહાર ઉપર વજન આપતા નથી. કઈક સમજણ ફેર આપની છે એની અંદર. અમે વ્યવહારના વિષયમાં એટલા બધા સ્ટોન્સ છીએ કે તમે એમ કહો કે દેશ કાળ અનુસાર આટલો ફેરફાર વ્યવહારમાં ચાલે તો હરગીજ ચાલે બિલકુલ. જેના આજ્ઞા છે એમાં ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી, એવો વ્યવહારનો અમારો આગ્રહ છે. તમે એમ કહો કે વ્યવહારમાં આપણે થોડુંક અત્યારે શ્રાવકો નબળા છે માટે ચલાવે શ્રાવકોની છૂટછાટ અને એને અનુસરીને ચલાવો મુનિઓની છૂટછાટ, તો એ વાત વ્યવહારમાં પણ અમે ચલાવીએ એમ નથી. અમારો તો એવો દાવો છે કે તમે લોકો વ્યવહારના શિથિલાચારને જે ચલાવો છો એ અમે ચલાવવા માંગતા નથી, એ તમને ફાવતું નથી. આમાં તમે વ્યવહારની અંદર ઢીલા છો કે અમે ઢીલા છો એ નક્કી કરો આપણે. થોડું પણ દૂધ બગડી જાય, બહુ ન બગડી હોય, પછી એને છાશ કરી નાખીએ તો કેમ, એની છાશ એ કામમાં આવે એમ વાત છે. એક ફળ હોય થોડું બગડી ગયું હોય એટલું તો ખાવાના કામમાં લઈ છે ને, ન ખવાય રોગ થાય પછી એમ ચાલે નહીં. એમ એક બાજુથી કહું કે અમે વ્યવહારના પક્ષવાળા છીએ અને બીજી કોર્સથી એમ કહેવું કે ભગવાને કહેલા વ્યવહારમાં ફેરફાર કરવામાં વાંધો નહીં, ચલાવવું જોઈએ. પહેલી વાત તો એ છે કે એમાં ગ્રહિત મિથ્યાત ઉત્પન્ન થાય છે. તાત્વિક દ્રષ્ટિએ જોવા જાઓ તો જિનેન્દ્ર કથિત જે વ્યવહાર નિશ્ચય સ્વરૂપ મોક્ષ માર્ગ છે એની અંદર નિશ્ચયમાં તો ફેરફાર ચાલે એવો છે જ નહીં, પણ વ્યવહારમાં અનેક ભંગભેદ છે. તેથી કોઈ છળ ગ્રહણ કરે, ભંગભેદના કોઈ છળ ગ્રહણ કરે અને એની અંદર ફેરફાર કરે તો પણ એ ગ્રહિત મિથ્યાતમાં આવે છે. અગ્રહિત રહેતો નથી, એ ગ્રહિત મિથ્યાત થઈ જાય છે. તત્વદ્રષ્ટિએ એના જેવું બીજું કોઈ નુકસાન નથી. ગ્રહિત મિથ્યાત લાગુ પડે છે ત્યાં આગળ. એ રીતે કોઈ જગતના સાધારણ પ્રાણીને જિનેન્દ્ર કહેલો જે માર્ગ એમાં ફેરફાર કરવાનો અધિકાર કોઈને છે નહીં. એ વગર લાયસન્સે વેપાર કરવા જેવો ગુનો છે. એ 101 ગાથા પૂરી થઈ, એના ઉપર જઈશ. એવમ નિશ્ચય મોક્ષ માર્ગ સાધક વ્યવહાર મોક્ષ માર્ગ કથન રૂપેણ પંચમ સ્થળે ગાથા ગતા. એ નિશ્ચય મોક્ષ માર્ગ નો સાધક છે વ્યવહાર મોક્ષ માર્ગ, એમ કહીને વ્યવહાર મોક્ષ માર્ગ પણ આ રીતે નિયત છે, નિશ્ચિત છે. આમ આ રીતે હોઈ શકે અને બીજી રીતે હોઈ શકે નહીં, એ મર્યાદા બાંધી છે. એ આ કથન રૂપે 5મા સ્થળની ગાથા ગઈ. અથવા પૂર્વમ યદ્યપિ સ્વસમય વ્યાખ્યાન કાલે જે સર્વસંગ મુક્કો ઇત્યાદિ ગાથા દેવનો નિશ્ચય મોક્ષ માર્ગો વ્યાખ્યાતો, તથાપિ પૂર્વોક્ત વ્યવહાર મોક્ષ માર્ગને સાધ્યોયમ ઇતિ પ્રતીત્યર્થમ પુનરપી ઉપદિશ્યતે. હવે પૂર્વે જો કે સ્વસમયના વ્યાખ્યાન કાળે જે સર્વસંગ મૂકો જે સર્વસંગથી મુક્ત છે એ વગેરે શબ્દો દ્વારા બે ગાથાથી નિશ્ચય મોક્ષ માર્ગનું વ્યાખ્યાન કર્યું હતું, તો પણ પૂર્વોક્ત વ્યવહાર મોક્ષ માર્ગથી નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. આ સાધ્ય છે એટલે આ નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે એવી પ્રતીતિ અર્થે ફરીને પણ એનો ઉપદેશ કરવામાં આવે છે. સિદ્ધિ સાદી ભાષા એવી છે કે જો નિશ્ચય મોક્ષ માર્ગ સાધક છે અને વ્યવહાર મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે અને વ્યવહાર મોક્ષ માર્ગ સાધ્ય છે અને તેથી અમે વ્યવહાર મોક્ષ માર્ગના પરિણામ કરીએ છીએ અને એમ કરતા કરતા અમને નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ થશે એમ નથી. જેને સ્વરૂપ સમાધિના કાળમાં પ્રથમ જ અતિન્દ્રિય ઉપયોગ થયા પછી વ્યવહાર નિશ્ચય મોક્ષ માર્ગની શરૂઆત થાય છે એ પહેલા તો કોઈને થતી નથી. તેવા જીવના વ્યવહાર પરિણામને મોક્ષ માર્ગ નિશ્ચય મોક્ષ માર્ગનો સાધક કયો છે એમ છે. એટલે કે જેને નિશ્ચય મોક્ષ માર્ગ ખરો મોક્ષ માર્ગ હોય એને વ્યવહાર મોક્ષ માર્ગ આવો જ હોય એનું જ્ઞાન કરાવવું છે. એમાં કોઈ ફેરફાર કરે તો એ બિલકુલ ચાલે નહીં. એવો વ્યવહાર સંબંધિત આગ્રહ પણ સમૂહ દ્રષ્ટિ જીવને જ હોય છે. એવા વ્યવહાર નિશ્ચિત વ્યવહાર છે આવો, જિનેન્દ્ર કથિત વ્યવહાર આવો નિશ્ચિત છે એવો આગ્રહ સમૂહ દ્રષ્ટિ જીવને હોય છે. એ સમૂહ જ્ઞાનનો ભેદ છે, વ્યવહાર સમૂહ જ્ઞાનનો ભેદ છે એને જ હોય છે. એમ વિચાર કરીએ તો સમૂહ દ્રષ્ટિ જીવને તો એક સ્વરૂપ ઉપર જ વજન છે, નિશ્ચય સ્વરૂપ ઉપર જ વજન છે. અને એટલું બધું એનું એ વજન છે કે એક સમયના શુદ્ધ પરિણામને પણ એ ગૌણ કરી જાય છે, એટલું બધું વજન છે. આમ વિચાર કરીએ તો એને પોતાના ત્રિકાળી નિશ્ચય સ્વરૂપ ઉપર એટલું બધું વજન છે કે આ જ હું છું, એના ઉપર આ જ હું છું, જે ભાવમાં એવો નિર્વિકલ્પ ભાવ, આ જ હું છું એવો નિર્વિકલ્પ ભાવ ઉત્પન્ન થાય શુદ્ધ પરિણામમાં, એ પણ એમાં ગૌણ છે. તો પછી એવો રાગ ગૌણ હોય અને રાગથી થતી જે કોઈ વિવેચન કાયા અને રાગના નિમિત્તે થતી ક્રિયા ગૌણ હોય એ તો પ્રશ્ન જ નથી. એક બાજુ આમ હોવા છતાં એની બીજી બાજુ એવી છે કે વ્યવહાર મોક્ષ માર્ગ આવો જ હોય ને બીજી રીતે ન હોય એ બિલકુલ ચલાવે. શ્રીમદજી કુલ ધર્મમાં તો સ્થાનકવાસી કુળમાં હતા અને આમ એમના માતાજી હતા, એ વૈષ્ણવ હતા. હવે ચર્ચા ચાલી છે, આ તો શબ્દો રહી ગયા છે એટલે રહી ગયા છે, નહીં તો શું ખબર પડે કે સંપ્રદાયની અપેક્ષાએ મૂર્તિને ઉઠાવવામાં આવી છે. સ્થાનકવાસી સંપ્રદાય તો એમણે બહુ જોરથી વિરોધ કર્યો છે એનો, કે પ્રતિમાનું સ્થાપન કરવું જ જોઈએ અને પ્રતિમા છે મોક્ષ માર્ગમાં સ્વરૂપ ધ્યાનનું કારણ છે. મોક્ષ માર્ગી જીવને સ્વરૂપ ધ્યાનનો એ બાહ્ય અવલંબન રૂપ બાહ્ય કારણ છે એમ કરીને બહુ જોરથી સ્થાપન કર્યું છે. હવે એ તો સ્વરૂપ પ્રતિમાજી પ્રત્યેનો રાગ છે, પણ પરદ્રવ્યનો ત્યાં તો આગ્રહ છે. પ્રતિમાજી તો પરદ્રવ્ય છે, ધાતુ ના હોય કે પથ્થર ના હોય પ્રતિમાજી, પણ એ તો પરદ્રવ્ય છે. પણ ત્યાં એનો એટલો આગ્રહ છે, એટલો આગ્રહ દેખાય છે કે બિલકુલ કોઈ ભગવાનની પ્રતિમાજીને મોક્ષ માર્ગના બાહ્યાલંબનમાં ઉડાડે તો એ મોક્ષ માર્ગને જ સમજ્યો નથી. મોક્ષ માર્ગ તો છે અંતરંગ, નિશુદ્ધાત્માનું શ્રદ્ધાજ્ઞાન ચારિત્રરૂપ છે, પણ એ સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સંબંધિત, વ્યવહારની ક્રિયા સંબંધિત, વ્યવહાર અને વ્યવહારની ઉદ્ગળ ક્રિયા સંબંધિત પણ એટલો જ આગ્રહ હોય છે. આમ છે એ બિલકુલ ચાલે આવી વાત છે. પણ તમે તો સ્વદ્રવ્યનો આગ્રહ કરવા વાળા ને કે નહીં? સ્વદ્રવ્યનો જેને આત્મનું વજન છે અને પરદ્રવ્ય સંબંધિત પણ આ પ્રકાર હોય છે, કેમ કે મોક્ષ માર્ગમાં એને જ્યાં સુધી શુભરાગ છે ત્યાં સુધી શુભરાગનો આવો પ્રકાર છે, બીજો પ્રકાર છે નહીં, તેથી એને સાધક સાધ્ય પણ ગણવામાં આવ્યું છે. આમ વાત છે, હેતુ છે એની પાછળ. આજે કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ સાધક વ્યવહાર મોક્ષ માર્ગ કથન, એવું કથન શા માટે કરવામાં આવે છે? એક બાજુથી એનો અભાવ કયો છો, નિશ્ચય સમાધિના કાળમાં, નિશ્ચય સુખામૃતના તૃપ્તિના કાળમાં એનો અભાવ કયો છો, અને બીજી બાજુથી એને સાધુપણે થાપતા જાઓ છો, તો આનું મર્મ શું છે, એની પાછળ રહસ્ય શું છે? કે એની પાછળનો આ એક રહસ્ય છે કે જગતના પ્રાણીઓ વ્યવહારના અનેક ભંગભેદને છળ પકડીને પોતાની મતે કલ્પના અનુસાર એ વિષયને પછી ગમે તેમ વ્યવહારને ચલાવે છે, એ મોક્ષ માર્ગમાં જિનેન્દ્રના માર્ગમાં એ ચાલી શકે નહીં, એટલી વાત છે. અને જિનેન્દ્રના શાસ્ત્રોમાં ક્યાંય એવું કહ્યું નથી કે દેશકાળને નામે તમે ફેરફાર કરશો તો વાંધો નથી, તમે તમારી સગવડ પ્રમાણે ફેરફાર કરીને સગવડીય ધર્મ રાખજો એવું ક્યાંય કહ્યું નથી. એક હોય પ્રણકાળમાં પરમાર્થનો પંથ, એમ કહ્યું છે. એક જ માર્ગ છે, ત્રણેય કાળે ભૂત ભવિષ્ય ને વર્તમાન, ત્રણેય કાળના જ્ઞાનીઓનો આ એક જ અભિપ્રાય છે, બીજો અભિપ્રાય નથી. હસ્તાવલંબ કહો કે સાધક કહો, એ તો શબ્દ ફેર છે. પણ એ ઊંચો થઈ શકે હોય એવો હોય એને ઊંચો કરે. લાકડી છે એ વૃદ્ધ માણસ ને હસ્તાવલંબ તુલ્ય છે, હાથ લાંબો કરીને અવલંબે હાલતા હાલતા. પણ એ લાકડીના ટેકે ચાલી શકે એટલી એની શક્તિને તો સૂચવે છે, પણ પગડાવલ બે ગયા હોય એને લાકડી શું કરે? બિલકુલ પગમાં શક્તિ ન હોય કે શરીરનું વજન ઝીલી શકે એને લાકડીનો ટેકો શું કામ કરે? એમ જે જીવની યોગ્યતા છે, નિશ્ચય ધર્મની ભૂમિકાની યોગ્યતા છે, એને વ્યવહારને હસ્તાવલંબતી ગણવામાં આવ્યો છે. પણ કોરો એટલો રાગ કરે ને રાગમાં જ રચો પચો રહે, એને હસ્તાવલંબ કયો નથી. એને તો વ્યવહાર ભાષમાં કહીને એને મિથ્યાત્મા નાખેલો. બે વાત કરી છે કે નથી કરી? વ્યવહાર ભાષનો વિષય આવે છે કે નહીં શાસ્ત્રમાં કે નથી આવતો? ભણી દો, ભણી તો કથી કહો, ભણી દો એટલે કહેવામાં આવેલ છે, ભણવામાં આવેલ છે. કેમ, કોને કહેવામાં આવેલ છે, કેવી રીતે કહેવામાં આવે છે, કેમ એટલે કઈ રીતે કહેવામાં આવેલ છે, કે નિશ્ચય નય ન, નિશ્ચય નય દ્વારા કહેવામાં આવેલ છે. સોખો તે કોણ, નિશ્ચયને દ્વારા કહેવામાં આવે છે તે કોણ છે? કે આત્મા, જે આત્મા, આ આત્મા કહેવામાં આવ્યો છે. નિશ્ચયને દ્વારા પોતાનું નિજ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. કથમ ભૂતો કેવો છે તે? ત્રિવિધ દર્શન જ્ઞાન ચારિત્રી હે સમાહિત એકાગ્રહ. દર્શન જ્ઞાન ને ચારિત્ર આ ત્રણ વડે જે સમાહિત છે અથવા એકાગ્ર છે, બે એકાર્થમાં છે, સમાહિત કહો કે એકાગ્ર કહો. જે દર્શન જ્ઞાન ને ચારિત્ર આ ત્રણ પ્રકારના પરિણામ વડે એકાગ્ર છે અથવા સમાહિત છે. એકનું ચારિત્ર છે અને દર્શન જ્ઞાન નથી એમ પણ નથી, દર્શન જ્ઞાન છે અને ચારિત્ર નથી એમ પણ નથી. ત્રણે સાથે જ હોય છે. મૂળ માર્ગમાં એ વાત લીધી છે, જ્ઞાન દર્શન અને ચારિત્રમાં શુદ્ધતા રે, હોય એક પણે અને અવિરુદ્ધ એક પણે હોય છે, એટલે ત્રણે એક થઈને જાણે પરિણમે છે, એક રસ થઈને પરિણમે છે. ત્રણેયનો શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્રનો એક રસ થાય છે અને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. પુનરપી પુનરપી કેમ કરોતી વળીતી શું કરે છે? કે ન કરોતી કિંચિદપી શબ્દાદ આત્મનિયો અન્યત્ર ક્રોધાદિકમ ચતુ આત્માશ્રિતમ અનંત જ્ઞાનાદિ ગુણ સમૂહમ. શેનો અર્થ કહેશે? નો કુણદી કિંચી વિ, કાંઈ પણ અન્ય કરતો નથી, પર અન્ય પરદ્રવ્યને કાંઈ પણ કરતો નથી અને પોતાના સ્વરૂપને છોડતો નથી. એ વાત સાથે લેવી છે અસ્થિ નાસ્તિથી. શું કહ્યું? ન કરો તે કિંચિત અપી, કાંઈ કરતો નથી, અન્ય કાંઈ પણ કરતો નથી, શબ્દાત શબ્દાત આત્મનું અન્યત્ર ક્રોધાદિગમ, ક્રોધ વગેરે અન્ય ભાવને શબ્દ વગેરે અન્ય દ્રવ્યને ક્રોધ ભાવને કરતો નથી અને શબ્દના પર્યાયને પણ કરતો નથી. એવા કોઈ પણ અન્ય દ્રવ્યને અન્ય ભાવને એ કાંઈ કરતો નથી. નિતમિંચ તે આત્મા આશ્રય તમ અનંત જ્ઞાન આદિ ગુણ સમાન અને આત્માને આશ્રય રહેલા આત્માને આશ્રય રહેલા જે અનંત જ્ઞાન આદિ ગુણનો સમૂહ છે એટલે પોતાનું જે નિજ સ્વરૂપ છે તેને એ જરાય છોડતો નથી. આત્મા પોતાના દર્શનના ચારિત્રમાં એકાગ્ર છે એ જે આત્મા એ એવો અનુભવ કરે છે કે હું મારા સ્વરૂપને જરાય છોડતો નથી અને પરદ્રવ્યના પર્યાયને કે પરભાવને હું જરાય કરતો નથી. એને કરતા પણ પોતે પોતાને પ્રતિભાસતો નથી. સમયસારમાં એવી શૈલી લીધી છે. અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્ય સંબંધિત ભાવનો અન્ય ભાવ એ અન્ય ભાવનો અન્ય દ્રવ્યનો પોતે પોતાને કરતા પ્રતિભાસતો નથી. જ્યારે પોતે પોતાના સ્વરૂપને સ્વરૂપના ભાનમાં છે કે હું કેવો છું કે હું શુદ્ધ અનંત ગુણ અનંત જ્ઞાનાદિ ગુણનો સમૂહ છું ત્યારે એ પરદ્રવ્યને પરભાવનો કરતા પ્રતિભાસતો નથી. એટલે સમ્યક દર્શન જ્ઞાનમાં પોતાનો આત્મા એવો ગણાય છે કે હું સ્વરૂપે મારા સ્વરૂપે અનાદિ અનંત રહું છું. પરિપૂર્ણ વિતરાગીનું જે મારું સ્વરૂપ એ સ્વરૂપે હું અનાદિ અનંત રહું છું અને પરગ્રહને પરભાવનો કરતા હું થાઉં છું એવું મને હવે અનુભવમાં આવતું. સ્વયં ગુણ વિશિષ્ટ આત્મા એ જે ગુણથી વિશિષ્ટ થયેલો આત્મા કથન ભૂતો ભણતો ભણતો કેવો કહેવામાં આવ્યો છે કે મોક્ષ માર્ગ હતી એને મોક્ષ માર્ગ કહેવામાં આવ્યો છે. એવા આત્માને મોક્ષ માર્ગ ભગવાને કહ્યો છે. જે આત્મા સ્વરૂપના ભાનમાં આવ્યો અને જેણે એમ અનુભવ કર્યો કે મારા સ્વરૂપને મેં ક્યારેય છોડ્યું નથી અને પરદ્રવ્યને પરભાવને મારા સ્વરૂપ રૂપે ગ્રહણ કરીને મેં ક્યારેય બનાવી દીધા નથી એ હું બની શકું જ નથી બની શકું પણ નથી બન્યું પણ નથી ફક્ત મારી ભ્રાંતિ હતી એ સ્વરૂપ જ્ઞાન પૂર્વક છૂટી ગઈ ભ્રાંતિનો અભાવ થયો ત્યારે એવા આત્માને ભગવાને મોક્ષ માર્ગ કહ્યો છે. એવા આત્માને મોક્ષ માર્ગ કહ્યો છે. જેમ ચોરી કરનારને ચોર કહ્યો છે લોકોએ એમ આવા આત્માને ભગવાને મોક્ષ માર્ગ કહ્યો છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ એને મોક્ષ માર્ગ કહ્યો છે. સો એમ વિશિષ્ટ આત્મા મોક્ષ માર્ગ હતી એવા ગુણ વિશિષ્ટ આત્મા એને મોક્ષ માર્ગ કયો છે તથા તે આ પ્રકારે કયા પ્રકારે એને મોક્ષ માર્ગ કયો છે. નિજ શુદ્ધાત્મ રુચિ પરિચ્છિતિ નિશ્ચય અનુભૂતિ રૂપો નિશ્ચય મોક્ષ માર્ગ તારથ તત્સાધકમ કથંચિત સ્વસંગીતિ લક્ષણ અવિદ્યા વાસના ભેદરત્નત્રયાત્મક ભવાવ મોક્ષ માર્ગ અનુપ્રપન્નો ગુણસ્થાન સોપાન ક્રમેણ નિશુદ્ધાત્મ દ્રવ્ય ભાવના ઉત્પન્ન નિત્યાનંદ એક લક્ષણ સુખામૃત રસાસ્વાદ તૃપ્તિ રૂપ પરંપરા અનુભવાત સ્વસિદ્ધાત્મા આશ્રિત નિશ્ચય દર્શન જ્ઞાન ચારિત્રે અભેદેન પરિણતો યદા ભવતિ તદા નિશ્ચયમેવન ભિન્ન સાધુ સાધનસ્ય અભાવાદ અયમ આત્મા એ મોક્ષ માર્ગ ઇતિ. આજે ભાવાર્થ લીધો છે જયશંકરાચાર્યમાંથી લીધો છે. શું કહે છે કે નિરોધ શુદ્ધાત્માની રુચિ અવોધ રુચિ એ રૂપ સમ્યક દર્શન. નિરોધ શુદ્ધાત્માની પરિસ્થિતિ, પરિચ્છેદ કરવો એટલે જ્ઞાન કરવું. જેઓની શુદ્ધાત્મા છે તેઓ જ્ઞાનમાં આકાર જણાય. આકાર એટલે આમ ક્ષેત્રનો આકાર નહીં, આકાર એટલે તેનું જ સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ. જ્ઞાન સાકાર છે ને, જેવું છે એવું જ્ઞાનમાં સ્વરૂપ જણાય એને સાકાર ભાવે થયેલું જ્ઞાન કહેવામાં આવે છે. નિજ શુદ્ધાત્માની અભૂત રુચિ એવા એવા ગુણ છે કે એ ગુણને જાણે ને એની રુચિ ન થાય એ પ્રશ્ન રહેતો નથી. જીવને પરગ્રહ ને પરભાવની રુચિ છે એ એમ પ્રસિદ્ધ કરે છે. પરગ્રહ ને પરભાવની રુચિ એ એમ પ્રસિદ્ધ કરે છે કે એને શુદ્ધાત્માને જાણ્યો નથી. જો એને પોતાના શુદ્ધાત્માને જાણ્યો હોય તો એને પરગ્રહ ને પરભાવની રુચિ ઉત્પન્ન થાય નહીં એમ છે. શુદ્ધભાવનો પક્ષ કરે છે ને જી, તો એ શુદ્ધભાવની રુચિને સૂચવે છે. તો એ એમ સૂચવે છે કેમ કે તો અન્ય ભાવ છે, એ કઈ આત્મભાવ નથી. તો એ અન્ય ભાવની રુચિ એમ જાહેર કરે છે કે સ્વરૂપનું જ્ઞાન થયું નથી. જો સ્વરૂપનું જ્ઞાન થયું હોય તો એ સ્વરૂપ અત્યંત રુચિ જાય એવા એવા એનામાં ગુણ રહેલા છે. એનું જ્ઞાન થાય એ રુચિને એ પ્રશ્ન રહેતો નથી. નિજ શુદ્ધાત્માની રુચિ એ આમાં 31 વર્ષમાં એક બહુ સારા શબ્દ લીધા છે શ્રીમદજી. પરમ શાંત, ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શાંત, પરમોત્કૃષ્ટ શાંત, શુક્લ જ્ઞાનથી પણ ઉજ્જવળ એવું જે શુદ્ધાત્મ સ્વરૂપ છે, નિજ તત્વ છે, નિજ પરમ સ્વરૂપ છે, એ પરમાત્મ તત્વમાં હું લીન થાઉં છું. ઓમ શાંતિ 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 કરે એવું લખ્યું છે. એ વસ્તુ એવી છે એમ કે છે કે જેને જોવે અપાર 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 એવી શાંતિના સમુદ્રને નિહાળે, એની રુચિ અન્ય ભાવની પણ રહે એટલે અશાંત ભાવની પણ રહે. કેમ કે બીજા ભાવ તો અશાંત ભાવ છે. એ વાત આત્મજ્ઞાનની બહાર છે. આત્મજ્ઞાનમાં એ વાત હોઈ શકે નહીં. નિજ શુદ્ધાત્માની રુચિ એને સમ્યક દર્શન કહ્યું છે. નિજ શુદ્ધાત્માની પરિચ્છિતિ એટલે એનું જ્ઞાન, અને નિજ શુદ્ધાત્માની નિશ્ચય અનુભૂતિ, ત્રણે છેલ્લો શબ્દ ઇકારાંત, અંત્ય શબ્દ ઇકારાંત છે બધાનો. રુચિ, પરિચ્છિતિ અને અનુભૂતિ ત્રણે છેલ્લે છેલ્લે રસ્તો લીધા. એવું જ બધું નિશ્ચય મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ તાવત પ્રથમ જ તત્સાધકમ, તેનો જે સાધક. કથંચિત સ્વસંયુતિ લક્ષણ અવિદ્યા વાસના વિલયા, કેવું છે અવિદ્યારૂપ અજ્ઞાન અથવા અવિદ્યામાં ઉત્પન્ન થયેલી પરદ્રવ્ય પરભાવ સંબંધીની અભિલાષારૂપ વાસના, એને વાસના શબ્દ હલકો શબ્દ લીધો. આત્માને છોડીને અન્ય દ્રવ્યને અન્ય ભાવનાની ઈચ્છા, અભિલાષા, અભિપ્રાય, એને અવિદ્યાની વાસના એવો શબ્દ કહેવામાં આવે છે. એવું જેનું લક્ષણ છે કે જે કથંચિત સંયુતિ લક્ષણ છે, જે કોઈ પ્રકારે આત્માને અભેદ ભાવે વેદવામાં આવે છે, એમની સાથે એકત્વ કરે છે ને, તેથી એને કથંચિત સંયુતિ લક્ષણ કહેવામાં આવ્યું છે. એનું એ અભેદ સ્વરૂપ પોતાનું માનીને એનું વેદન કરે છે. એના વિલયથી એટલે એના નાશથી, એના અભાવથી જે અભેદ રત્ન ત્રયાત્મક ભેદ રત્ના વિલયાદ ભેદ રત્ન ત્રયાત્મક વ્યવહાર મોક્ષ માર્ગમ, જે વેદ વેદ રત્ન ત્રયાત્મક છે, એવો જે વ્યવહાર રત્ન ત્રય તેના વ્યવહાર રત્ન ત્રય રૂપ મોક્ષ માર્ગ છે, તેને અનુસરીને અને પ્રપન્નો ગુણસ્થાન સોપાન ક્રમેણ, ગુણસ્થાનમાં એક પછી એક જે પ્રથમ પગથિયું એને સોપાન કે છે, એને પ્રથમ પગથિયું કે છે, પછી ક્રમથી ઉપર ઉપર જાય છે, એ અનુક્રમથી, એટલે ચોથે પાંચમે છઠ્ઠે સાતમે એ વગેરે, જેમાં નિર શુદ્ધાત્મદ્રવ્ય ભાવના ઉત્પન્ન, જેમાં નિર શુદ્ધાત્મા અશુદ્ધ આત્મદ્રવ્યની એકાગ્રતાથી ઉત્પન્ન થયેલું નિત્ય આનંદ ઉર્જાનું એક લક્ષણ છે, એનું જે સુખરૂપી અમૃત છે, એ સુખામૃતના રસાસ્વાદથી જેની તૃપ્તિ થયેલી છે, એ તૃપ્તિના અનુભવની પરંપરાને જેને અનુભવ થયો હોવાથી નિજ શુદ્ધાત્મ સ્વશુદ્ધાત્મા આશ્રિત જે નિશ્ચય દર્શનના ચારિત્ર રૂપ અભેદ ભાવે જે પરિણમેલા છે, જ્યારે પ્રેમો છે ત્યારે યદા પરિણતો ભવતી તદા, જ્યારે પરિણમે છે ત્યારે નિશ્ચયમય ન, ત્યારે ખરેખર નિશ્ચયમય દ્વારા ભિન્ન સાધ્ય સાધન અભાવાત, ભિન્ન સાધન સાધ્ય ભાવ રૂપ રાગ ને વિકલ્પ નો અભાવ હોવાથી તે આત્મા જ મોક્ષ માર્ગ છે, એ આત્માને જ મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, સાક્ષાત મોક્ષ માર્ગ સ્વરૂપ થયો હોવાથી એને મોક્ષ માર્ગ એમ કહેવામાં આવે છે, આત્માને મોક્ષ માર્ગ કહ્યો છે, આત્મા તો આત્મા છે, મોક્ષ માર્ગ રૂપ જે પરિણામ છે એ પરિણામની અભેદ વિવેકશાથી એને આત્માને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે, તતો સ્થિતમ, તેથી એમ સિદ્ધ થયું કે સુવર્ણ પાષાણવટ, સુવર્ણ પાષાણની જેમ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ એવો સાધ્ય સાધક ભાવો નિતરામ સંભવતી, અત્યંત શબ્દ જેવો છે ને નિતરામ, તેથી એમ સિદ્ધ થયું કે સુવર્ણ પાષાણની જેમ સોનું સોનાના પાષાણમાંથી મળે, બીજા પાષાણને ગમે એટલી ગરમી આપે તો એમાંથી સોનું જુદું પડે નહીં, હવે જ નહીં, એમ નિશ્ચય મોક્ષ માર્ગમાં આવો જ વ્યવહાર મોક્ષ માર્ગ હોય, બીજી રીતે એમાં મોક્ષ માર્ગ ચાલી શકે નહીં, સુવર્ણ પાષાણની જેમ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગમાં સાધ્ય સાધક ભાવ અત્યંતપણે સંભવે છે, એટલે કે સાધ્ય સાધક પણ આ રીતે જ હોય ને બીજી રીતે હોય નહીં, એ વાત બરાબર આ રીતે સિદ્ધ થાય છે. એક સમય એક શક્તિ એકસો બાસઠ ગાથા એકસો બાસઠ પાનું બસો આડત્રીસ જો ચરબી નાડી પેછવી અપાણમ અપણા નંદમયમ સો ચારિતમ નાણમ દંશનમ ઇદી નિચ્છિદો વગે અનુયા જીવાત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, આત્માથી જાણે છે અને આત્માથી દેખે છે. બદલ્યું અનન્યમય આત્માને આત્માથી આચરવું, આચરણ પહેલું લઈ લીધું છે. આત્માથી જાણે છે અને આત્માથી દેખે છે, તે આત્મા જ ચારિત્ર છે, તે આત્મા જ ચારિત્ર છે, તે આત્મા જ જ્ઞાન છે અને તે આત્મા જ દર્શન છે એમ નિશ્ચિત છે. એટલે કે એમ ખરેખર નિશ્ચિત થયેલું છે. ભગવાન જીનેન્દ્રના કથનમાં આ રીતે નિશ્ચિત થયેલું છે. હજુ વ્યવહારની વાત મૂકી દીધી એની, શું કહ્યું આગળ બધી ગાથાઓ લેવી છે ને ટોચની, જે વિષયને કઈ રીતે લાઈનમાં લઈએ છે પાસે કથનની પદ્ધતિને. શું કહ્યું કે જીવ આત્મા અનન્યમય આત્માને એમ લીધું છે અન્વયાર્થમાંથી. જીવ આત્મા પોતાથી અન્ય નહીં પણ અનન્યમય છે, પોતામય છે એવા આત્માને આત્મા દ્વારા આચરે છે. એટલે આત્મભાવે આચરે છે, આત્મભાવે જાણે છે અને આત્મભાવે દેખે છે. એ આત્મા જ આત્માને જાણે છે, આત્મા જ આત્માને દેખે છે અને આત્મા જ આત્માને આચરે છે. વચમાં કોઈ પરદ્રવ્યને કોઈ પરભાવ પ્રભાવ રહેતા તે આત્મા જ મન દ્વારા જાણે દેખે છે આચરે છે એમ ન લીધું. શરીર દ્વારા આત્માનું આચરણ કરે છે એમ લીધું. આત્મા જ આત્માને આચરે છે, આત્મા જ આત્માને જાણે દેખે છે. ઇન્દ્રિય દ્વારા એ જાણે દેખે છે એમ પણ ન લીધું. આત્મા જ આત્માને આચરે છે, જાણે છે અને દેખે છે. તે આત્મા જ ચારિત્ર છે. એ આત્માને ચારિત્ર સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે. એ આત્માને જ્ઞાન સ્વરૂપ આત્મા કહેવામાં આવે છે અથવા દર્શન સ્વરૂપ આત્મા એમ કહેવામાં આવે છે. એવું નિશ્ચિત છે. ટીકા. આ આત્માના ચારિત્ર જ્ઞાન દર્શનપણાનું પ્રકાશન છે. અર્થાત આત્મા જ ચારિત્ર જ્ઞાન અને દર્શન છે એમ અહીં સમજાયું છે. આત્મા પોતે જ દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે એમ સમજાયું છે એમ કહો, અથવા આ આત્માને આત્માના દર્શનમાં ચારિત્ર કેવા હોય તે સમજાયું છે. મોક્ષ માર્ગની વાત ચાલી રહી છે ને, અધિકાર છે મોક્ષ માર્ગનું વર્ણન, એમાં વિસ્તાર ઘણો કર્યો. હવે સંકેલો કરતા આવે છે ઋષિને. જીવ આત્મા ખરેખર આત્માને કે જે આત્માનું હોવાથી અનન્યમય છે તેને આત્માથી આચરે છે. આ બધા વિભક્તિના ભેદ પણ અનુભવને તો પોસાતા નથી, એટલે વિભક્તિના ભેદ ઉડી જાય છે. આત્માથી ને આત્મામાં ને આત્માને ને આત્મા કરતા કર્મો અધિકરણ અને કરણ બધા ઉડાવે છે ત્યાં. પછી કારકોની ક્રિયા કોઈ રહેતી નથી. નિશ્ચળ અનુભૂતિ છે 73મી ગાથા. કારકોની ક્રિયાથી પાર એવી નિશ્ચળ અનુભૂતિ છે, એ સ્વરૂપ આત્મા છે. એવું જ આત્માનું સ્વરૂપ હોવાથી અને સ્વરૂપમય અનન્ય પરિણામ અનુભવાય હોય ત્યારે એ કારકોની ક્રિયા પણ એમાં અનુભવમાં આવતી નથી. છે ખરી આત્મા કરતા છે એનું જ ત્યાં કરણ પૂતે જ છે, પોતાના જ આધારે થાય છે, પોતાનું જ કર્મ ત્યાં ઉત્પન્ન થાય છે. પણ એ ક્રિયાના ભેદ અનુભવમાં આવતા નથી. ભેદથી પાર થઈને અનુભવ થાય છે. ભાષામાં બધું વિસ્તાર થાય છે. શું કહે છે કે જીવ આત્મા ખરેખર આત્માને આત્માથી આચરે છે. કેવો છે આત્મા? કે આત્મા આત્મામય હોવાથી અનન્યમય છે. આત્મા આત્મામય છે, પરદ્રવ્ય અને પરભાવમય જરા પણ નથી. આત્મા એકાંતે આત્મામય છે અને જરા પણ પરદ્રવ્ય અને પરભાવમય નથી. આમ વાત છે. આત્મા મનુષ્ય નથી અત્યારે કે નહી? આત્મા અત્યારે પણ મનુષ્ય નથી એમ છે. અત્યારે પણ આત્મા એકાંતે આત્મા મય જ છે. એકાંત એટલે સમ્યક એકાંતે અને કથંચિત વ્યવહારે મનુષ્યપણું છે એ તો એવું અનેકાંતપણું પણ નિશ્ચય સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે છે. એ અનેકાંત કહીને એનો કથંચિત વ્યવહારે જે એનું અનાત્મામયપણું છે મનુષ્યપણું એટલે અનાત્મામયપણું એનો આગ્રહ કરવા માટે એક અનેકાંત નથી. હજી આત્મા દેખાતો નથી તો શું દેખાય છે? આત્મા દેખાતો નથી તો શું દેખાય છે? કોને દેખાય છે? એક મૂંગા મૂંગા માણસે એમ કહ્યું. શું મૂંગા માણસે એમ કહ્યું? મૂંગો માણસ કહી શકે કે મારા મોઢામાં જીભ નથી? પણ આવું કોણ બોલે છે? ભાઈ તું મૂંગો નથી, તું બોલતો છો અને તું બોલો છે એ સિદ્ધ કરે છે કે તારા મોઢામાં જીભ છે. આવી વાત છે. એમ દેખનારો એમ કે છે કે હું પરદ્રવ્યને દેખું છું. દેખનારો શું કહે છે કે હું પરદ્રવ્યને દેખું છું? પણ દેખનારો તો તું છો. પરદ્રવ્યને દેખું છું એવી તને ભ્રાંતિ થાય છે. તને પરદ્રવ્ય ક્યારે દેખાતું નથી. શું દેખાય છે? આ લાકડું છે કે છે. આ લાકડું દેખાય છે એમ કે છે ને માણસો. લાકડું દેખાય છે ના? લાકડા સંબંધિત તારું જ્ઞાન તને તારા જ્ઞાનમાં અનુભવમાં આવે છે. જરા ધ્યાનથી જો. તારા જ્ઞાનમાં લાકડું આવ્યું નથી. જ્ઞાન જ્ઞેયરૂપ થયું નથી ને જ્ઞેય જ્ઞાનરૂપ થયું નથી. સુમજી બહુ સરસ દ્રષ્ટાંત દીધો છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે એમ કહેવાય છે, પણ પ્રકાશ ભૂમિરૂપ થયો નથી. કે છે એટલે એમ થાય કે જાણે પૂનમના ચંદ્રમાં એક સફેદ ચાદર પૃથ્વીને ઉડાડી દીધી હોય એવી ચાંદની છે કે નહીં. ચાંદની ચાંદની છે ને ભૂમિ તે છે એમ. ભલે જ્ઞાન જ્ઞેય જાણે છે એમ બોલાય કહેવાય, પણ જ્ઞેય સંબંધિત જ્ઞાનનો આકાર થયો છે તે જ જ્ઞાનને જણાય છે. જ્ઞેય સંબંધિત જ્ઞાનનો આકાર જ્ઞેયાકારે જે જ્ઞાનાકાર થયો છે તે જ્ઞાનનો પર્યાય છે અને તે જ્ઞાન જ જ્ઞાનને જણાય છે. જ્ઞેયાકારના આકારે જ્ઞાનાકાર હોવાથી વ્યવહારથી ઉપચાર કરાય છે કે જ્ઞાનમાં જ્ઞેય જણાય છે. એ વ્યવહાર છે નિશ્ચયથી તો જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન જણાય છે એમ કહો કે જ્ઞાનમાં આત્મા જણાય છે એમ કહો એમાં કાંઈ ફેર નથી. આમ આત્મામાં આવે છે. લેશે ને આમાંથી જ્ઞાનમાં એ લેશે કે આત્મા ખરેખર આત્માને આત્માથી આચરે છે. એટલે કે જે આત્મામય હોવાથી અને આત્મા અનન્ય પોતાના સ્વરૂપે હોવાથી આત્મા આત્માને જ આચરે છે. આત્મા આત્માના આચરણ બાર બીજાને આચરે એ પ્રશ્ન છે. અર્થાત સ્વભાવ નિયત અસ્તિત્વ વડે અનન્ય વર્તે છે. અર્થાત સ્વભાવ નિયત અસ્તિત્વ રૂપે પરિણમીને અનુસરે છે. નીચે અર્થ કરે છે સ્વભાવ નિયતનો કે સ્વભાવમાં અવસ્થિત કેવો સ્વભાવ છે કે જ્ઞાન દર્શન સ્વરૂપ છે. જ્ઞાન દર્શન સ્વભાવમાં દ્રઢપણે રહેલ છે. સ્વભાવ નિયત અસ્તિત્વ છે એટલે જ્ઞાન દર્શન સ્વભાવમાં પોતાનું અસ્તિત્વ નિયત રહેલું છે. એ અસ્તિત્વની વિશેષ સ્પષ્ટતા માટે 154મી ગાથાની ટીકા જુઓ. 154 ગાથાનો રેફરન્સ છે. જીવ સ્વભાવમાં નિયત ચારિત્ર તે મોક્ષ માર્ગ છે. અને જીવ સ્વભાવ ખરેખર જ્ઞાન અને દર્શન સ્વરૂપ છે. તેમાં નિયત, કારણ કે તે જીવથી અનન્યમય છે. જ્ઞાન દર્શનનું જીવથી અનન્યનું અનન્યમયપણું હોવાને કારણે, કારણ એ છે કે વિશેષ ચૈતન્ય અને સામાન્ય ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા જીવથી તેઓ નિષ્પન્ન છે, એટલે એવા જીવથી તેઓ રચાયેલા છે. હવે એ જીવના સ્વરૂપભૂત એવા તે દર્શન જ્ઞાનમાં નિયત અવસ્થિત એવું જે ઉત્પાદનું ધ્રુવરૂપ વૃત્તિમય અસ્તિત્વ કે જે રાગાદિ પરિણામના ભાવને લીધે આનંદિત છે, તે ચારિત્ર છે અને તે જ મોક્ષનો માર્ગ છે. એ ચારિત્રનું અહીંયા વર્ણન લીધું છે કે સ્વભાવ નિયત અસ્તિત્વ વડે. અસ્તિત્વ કેવું છે? ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપ. કેવું છે ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપ? આત્માનું અસ્તિત્વ કે એનામાં નિયત છે, અથવા એ દર્શનમાન સ્વભાવ સ્વરૂપ ચૈતન સામાન્ય અને ચૈતન વિશેષ સ્વરૂપ આત્મામાં નિયત અસ્તિત્વ રૂપ એવું જે અસ્તિત્વ, તે અસ્તિત્વને અનુસરીને વર્તનું એને ચારિત્ર કહેવામાં છે. બહુ ઊંડે જઈને વાત કરી છે. અનુવર્તે છે એવો શબ્દ લીધો છે. અનુવર્તે છે તેને અસ્તિત્વ વડે અનુવર્તે છે. કેવું અસ્તિત્વ? કે સ્વભાવનું અસ્તિત્વ વડે અનુવર્તે છે. અધ્યાત્મના ભાવોને પણ ખોલવાની ઘણી વિશિષ્ટ પદ્ધતિ છે. આચરણની વાત લેવી છે ને, એટલે શું કહે છે કે આ ખરેખર આત્મા આત્માને આચરે છે એટલે શું? અર્થાત કરીને વાત લેવી છે ને કે આત્મા આત્માને આચરે છે. આત્મા કે જે આત્માથી અનન્યમય છે, આત્મામય છે, તેને આત્મા આત્માથી આચરે છે. એટલે કે જે સ્વભાવનિયત અસ્તિત્વ છે, એટલે સ્વભાવિક દર્શનમાન જે સ્વભાવ છે, એ દર્શનમાન સ્વભાવ જેમાં નિશ્ચિતપણે રહેલા છે, એવું જે ઉત્પાદન ધ્રુવરૂપ જે અસ્તિત્વ છે તે દ્વારા જે અનુવર્તે છે, એટલે અસ્તિત્વ રૂપે પરિણામ અનુસરે છે. જેવું અસ્તિત્વ છે તે રૂપે પરિણામ અનુસરે છે, તે આત્મા આત્માને આચરે છે. આત્મા આત્માનું સ્વરૂપ આચરણ કરે છે એમ કહેવામાં આવે છે. માણસ કહે છે ને, આચરણ ઉપર જગતના જીવોનું બહુ વજન છે. આચરણ કરી દેખાડો. તમે માત્ર વાત કરો એમ નહીં, પણ આચરણમાં મૂકો. અમે તો આચરણને માનવા વાળા છીએ. અહીંયા આ વિષય બહુ તલસ્પર્શી વિષય છે. અંબચંદ્રાચાર્ય લીધો છે. તળું જેને પકડ્યું છે એમ કહેવાય કે આત્મા ક્યાં છે? કે એના દર્શનજ્ઞાન સ્વભાવમાં નિયત અસ્તિત્વ વડે રહેલું એવું જે તત્વ છે તે આત્મા છે. એ નિયત અસ્તિત્વને અનુવર્તનું એનું નામ ચારિત્ર છે એમ કહે છે. એવા દર્શનજ્ઞાન સ્વભાવમાં નિયત સ્વભાવમાં અનુસરીને પરિણમવું, અસ્તિત્વ રૂપે પરિણમીને અનુસરવું એમ કીધું છે. અસ્તિત્વ રૂપે એવું જેવું હોવાપણું છે, એવા હોવાપણે એ રીતે પ્રણી જવું, એ રીતે અનુસરવું એને ચારિત્ર કહેવામાં આવે છે. આ આત્માને આત્માનું આચરણ છે. આવું આત્માનું આચરણ તે સમ્યક ચારિત્ર એવું નામ પામે છે. એને ભગવાને ચારિત્ર કહ્યું છે. અથવા એ જૈન દર્શનનું ચારિત્ર તો આને કહેવામાં આવ્યું. બાકી બધી બહારની વાતો છે, આ અંદરની વાત છે. નથી કહેતા ભાઈ અમારી અંદરની વાત કોઈ જુદી છે, બહારમાં અમે આવો દેખાવ કરીએ છીએ. એમ બહારમાં અણુવ્રત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ બાહ્ય ચારિત્રનો દેખાવ થાય છે. એ વ્યવહાર દોષનો જેમાં અભાવ છે એવું પરિણમન છે, એવી વર્તના છે, એવું આચરણ છે. પણ અંતરંગ છે એ કોઈ એનું જુદું છે, અથવા એ અંતરંગ ચારિત્ર છે એની કક્ષા કોઈ અલૌકિક છે કે જેની અંદર બાહ્યાચરણના રાગનો પણ સમાવેશ નથી. ભાઈ જેને નિર્દોષ આચરણ કહેવાય, વ્રતશીલ સંયમ